તેમણે જ મત્સ્ય અવતાર લઈ પ્રલયકાળના અજાણના મહાભારથી બાંધેલી પૃથ્વીને મનુષ્ય સર્વ ઔષધિને ડૂબતી બચાવી કુર્મા અવતાર ધરી પોતાની પીઠ પર મંદાર પર્વતને ધારણ કરીને ક્ષીરસાગરનું મંથન કરી દેવને તેમણે જ અમૃત આપ્યું. વરી વરાહ અવતાર લઈ પૃથ્વીનો ઉદ્ધાર કરી તેમણે જ તેને શાંત કરી. તેમજ ગજની આર્તવાણી સાંભળી વૈકુંઠમાંથી કૂદી પડી ગ્રહના મુખમાંથી તેને પ્રેમથી છોડાવ્યો. એકવાર અકાર પ્રલયજરમાં વનમારીએ વટપત્રાશયી રૂપ લઈ માર્કેન્ડ્ય ઋષિને ડૂબી જતા બચાવ્યા. નર વાનરે ઋષિઓની પૂજાના શાલિગ્રામને સાગરમાં નાખી દીધા ત્યારે તેમણે નરને શ્રાપ આપ્યો કે તમારે હાથે પથ્થર પણ ડૂબશે નહીં. પછી તરતા શાલિગ્રામને કાઢવા જતા ઋષિઓ ડૂબવા લાગ્યા એટલે હરિએ આવી તેમની રક્ષા કરી. ઇન્દ્ર વૃત્રને મારી બ્રહ્મહત્યા કરી હતી. તેના દોષરૂપે અંધતમ નામના નરકમાં ડૂબતો હતો. તે સમયે અનંતે એ હત્યાને સ્ત્રીઓ સરિતાનું નૃતંજર અગ્નિ અને ગોમુખ એવા ચાર ભાગમાં વહેંચી નાખી ઇન્દ્રને શુદ્ધ કર્યો. મૂળ રાક્ષસે દેવોની સ્ત્રીઓનું અપહરણ કર્યું ત્યારે હરિએ મુરારી રૂપે રક્ષા કરી તેમને દેવોને પાછી આપી. નૃસિંહરૂપ ધારણ કરી સર્વ અસુરોના ચુડામણી અને હરિનામ સાંભળતા જ ક્રોધથી ભભૂકી ઉઠનાર ગર્વિષ્ઠ હિરણ્યકશ્યપુને મારી સત્પુરુષોને નિર્ભય કર્યા. ભક્તોના ભક્ત શ્રીહરિએ આવા અનેક અવતાર કાર્યો કર્યા. સમુદ્ર મંથનને અંતે દેવ આસુર વચ્ચે અમૃત માટે મોટો કલહ થયો ત્યારે મોહિનીનું રૂપ ધારણ કરીને અસુરોને સુરાપાન અને દેવોને અમૃત આપ્યું. તે વખતે રાહુ ચોરીને અમૃતનો ઘૂંટડો પીવા લાગ્યો ત્યારે તેનો શિરછેદ કર્યો. તેમજ દેવોની સહાય અર્થે લવણાસુરને માર્યો. બલીને વામનરૂપ ધરીને પાતાળે ચાંપ્યો અને તેનું ત્રૈલોક્ય છીનવી લઈ દેવોને અર્પણ કર્યું. છતાં બલિ તેમનો પરમ ભક્ત હોવાથી શ્રીહરિ તેના દ્વારપાર થયા. તેમજ પરશુરામ અવતાર લઈ શ્રીહરિએ સહસ્ર અર્જુનથી સહસ્ર ભુજાના ટુકડા કર્યા. જમદગ્નિનો કોપાગ્નિ પરશુરામના તેજથી ભભૂકી ઉઠ્યો અને તેમાં હેહેકુર બરી ગયું. તેમણે 21 વખત ક્ષત્રિયોને મારી પૃથ્વીનો ભાર ઉતાર્યો. અવતારમાં શ્રેષ્ઠ રામા અવતાર ધારણ કરી શ્રીહરિએ સાગરમાં શિલા તરાવી સમુદ્ર પર સેતુ બાંધ્યો. વાનરને અસુરોને મરાવ્યા. સુવર્ણ નગરી લંકા શરણાગત વિભીષણને અર્પણ કરી શિલા થઈ પડેલી અહલ્યાનો કેવર ચરણ સ્પર્શથી ઉદ્ધાર કર્યો અને જગતનો ઉદ્ધાર કરી પોતાની કીર્તિને અમર કરી. આથી રામ નામનો જપ કરનાર પુરુષોત્તમ ગણાય છે. કર્મને અકર્મથી પર થાય છે. તે નામનું આકસ્મિક શ્રવણ પણ કલિમણને ધુવે છે. આવી રામ નામની ખ્યાતિ છે. જેઓ રામચરિત્ર સાંભળે છે અને ગાય છે તેમને ધન્ય છે. હવે હે રાજા, હું તને ભાવિ અવતારોની વાત કહું. પરાત પર અજન્મા અને અક્ષર શ્રુતિશાસ્ત્રોને પણ અગોચર નામરૂપને જેમાં અવકાશ નથી, જેને વર્ણાશ્રમ સ્પર્શી શકતા નથી, જે ગુણ ધર્મ અને કર્મથી અતીત છે, એવા પૂર્ણ અવતાર શ્રી કૃષ્ણ યદુવંશમાં અવતાર લેશે. જેમ પાણીમાં ખરભરાટ થવાથી અંદર તરંગો ઉઠે અને તે ચંચળ થાય, છતાં જળ સિવાય ત્યાં બીજું કશું હોતું નથી. જેમ માટી કારી ગોરાડું કે સફેદ હોય પણ સર્વપૂર્ણ અવતાર શ્રી કૃષ્ણને સમજવા તે નામરૂપાત્મક છતાં બ્રહ્મા જ છે. દીપ પ્રગટતા જે તેનું તેજ સર્વત્ર પ્રસરે છે તેમ એ જન્મતા જ દેવથી પણ ન થઈ શકે એવા ચરિત્રો કરશે. હે રાજા, તું ભવિષ્યમાં જોશો કે એણે દાવાગ્નિ કર્યો, પર્વતને નખે ઉપાડ્યો, પોતાને મારી વત્સરણ પ્રસંગે બ્રહ્માને પણ ભૂલાવ્યા, આદાસુર ચીર્યો, કારી નાગ નાથ્યો, યમલોકમાંથી ગુરુપુત્રને આણ્યો, પ્રજાને પીડી કર લેનારા અનેક રાજાઓનો સંહાર કર્યો, તેમ કોઈનો સૈન્યથી, કોઈના સ્વહસ્તે અને કોઈનો અન્ય પ્રયોગે, કોઈના કુટુંબ કલહને મિશે શિશુપાલને, અગ્ર પૂજાને મિશે અધર્મનો નાશ કરી ધર્મનો મહિમા વધારશે. જે દિવસ ઉગશે તે એના નવા ચરિત્ર આલેખશે અને ભક્તોને આનંદની લહણ થશે. તું તે તારી નજરે જોશે. હે ભૂપતિ, પછી તે બુદ્ધ અવતાર થઈ મૌન ધારણ કરશે અને તટસ્થ રહી કર્મ અકર્મનો વાદ વધારશે. ત્યારે કોઈ કર્મઠ થશે તો કર્મ ભ્રષ્ટ થશે, કોઈ જ્ઞાનનું અભિમાન લાવી કર્મ છોડશે તો કોઈ વેદને મિથ્યા કહેશે, એવી રીતે મોહનું જોર વધશે. શૂદ્રથી પણ અતિ કનિષ્ઠ માણસો મોટા રાજાઓ થશે, વર્ણાવર્ણને ભ્રષ્ટ કરશે, અપરાધ વિના લોકોને દંડશે, પ્રવાસીને લૂંટશે, અબરા પર અત્યાચાર કરશે. ત્યારે શ્રી નરનારાયણ કલ્કી અવતાર ધારણ કરી પોતાની પ્રબલ સહસ્ત્રધારથી અધર્મી અને દુષ્ટ રાજાઓનો સંહાર કરશે. ત્યારે ધર્મનો પુનઃ પ્રભાત ઉગશે, સત્યનો ઉત્કર્ષ થશે, વેદોક્ત વિધાન પ્રગટ થશે અને સર્વલોક ધર્મ આચરણ કરશે. શ્રીહરિના નામ અવતાર જન્મ ચરિત્ર અને કર્મ અનંત છે, તેમનો મહિમા અગાધ છે. તથાપિ હે રાજા, મેં તેનો મહિમા સંક્ષિપ્ત રીતે જ તને કહ્યો છે. જે ભગવાનના ગુણોનું વર્ણન કરે છે, જેમની વાણીથી શ્રોતાના અંતઃકરણ શાંત થઈ જાય છે, શ્રોતાના અવધાનને લીધે વક્તાને પણ સ્વ આનંદ સુખનો લહાવો મળે છે અને રસાર સાહિત્ય ભરેલો ગ્રંથ સહજ તૈયાર થાય છે, તે હરિજનોને ધન્ય છે. જેમ ચંદ્રીકરણથી ચકોરની વાણી પરનો બંધ છૂટી જાય છે, તેમ જનાર્દનના એકનાથની વાણી સંત કૃપાથી ફૂટે છે. જેમ સૂર્યકિરણના સ્પર્શથી કમર વિકસે છે, તેમ સંત કૃપાથી ગ્રંથમાં રસ ને અર્થનો બોધ વિકાસ પામે છે.